એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણી ચારે બાજુ છે, પણ આપણે ભાગ્ય જ એના પર ધ્યાન આપીએ છીએ.
બિલકુલ.
હું વાત કરી રહી છું આધુનિક સ્થાપત્યની, એટલે કે મોડર્ન આર્કિટેક્ચર. આપણે જે ઘરોમાં રહીએ છીએ, જે ઓફિસોમાં કામ કરીએ છીએ, એ બધા પાછળ ખબર છે એક આખી વિચારધારા છે.
હા,
આજના આપણા સ્રોત છે એડમ શારના પુસ્તકો. અને હું શરૂઆતમાં જ કહી દઉં, આ ચર્ચા માત્ર સફેદ દિવાલો કે કાચની મોટી ઇમારતો વિશે નથી,
જરાય નથી.
આ ચર્ચા છે એ મોટા સપનાઓ વિશે, સામાજિક ક્રાંતિની એ મહત્વાકાંક્ષાઓ વિશે, અને એક વધુ સારું વિશ્વ બનાવવાની આશા વિશે જે આ ઇમારતોના પાયામાં છુપાયેલી છે.
તમે બિલકુલ સાચી વાત કરી, અને આ વિષય આજે એટલો મહત્વનો છે કારણ કે આપણે તેને એટલે કે અવગણી જ નથી શકતા, કે આપણી જિંદગીનો ભાગ બની ગયો છે.
બરાબર.
એડમ શાર આપણને એ સમજવામાં મદદ કરે છે કે 20મી સદીની શરૂઆતમાં કેટલાક આર્કિટેક્ટ્સે માત્ર ઇમારતો નહોતી બનાવવી, એમને તો આખો સમાજ બદલવો હતો.
સમાજ બદલવો હતો.
હા, એ લોકો માનતા હતા કે સારી ડિઝાઇનથી એ લોકોના જીવનને વધુ સ્વસ્થ, વધુ સમાન અને વધુ મુક્ત બનાવી શકે છે. આજે આપણે જાણીશું કે આ માત્ર એક શૈલી નહોતી, પણ એક આખો સામાજિક પ્રોજેક્ટ હતો.
તો ચાલો આ પ્રોજેક્ટના મુખ્ય વિચારક એટલે કે લેખકથી શરૂઆત કરીએ. કોણ છે આ એડમ શાર? મને જે વાત સૌથી રસપ્રદ લાગી તે એ છે કે તેઓ માત્ર પુસ્તકો લખનારા ઇતિહાસકાર નથી.
ના, એનાથી ઘણું વધારે છે.
તેઓ ન્યૂ કેસલ યુનિવર્સિટીમાં ભણાવે છે, પણ સાથે સાથે એક પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ પણ છે. એટલે કે જે સિદ્ધાંતોની વાત કરે છે એને વાસ્તવિક દુનિયામાં અમલમાં પણ મૂકે છે.
અને આ જ વાત એમને બીજાઓથી અલગ પાડે છે. શાર માત્ર સિદ્ધાંતની દુનિયામાં નથી જીવતા. એમને ખબર છે કે કાગળ પર જે ડિઝાઇન સુંદર લાગે છે,
હા,
તે વાસ્તવમાં બન્યા પછી કેવી લાગે છે અને લોકો એને કેવી રીતે અનુભવે છે. એમને સ્થાપત્ય ઉપરાંત ફિલોસોફીમાં એટલે કે તત્વજ્ઞાનમાં પણ ઊંડો રસ છે.
ઓ, રસપ્રદ.
આ કારણે તેઓ ઇમારતોને માત્ર પથ્થર અને કોન્ક્રીટના માળખા તરીકે નથી જોતા. એ સવાલ પૂછે છે કે આ ઇમારત આપણને કેવો અનુભવ કરાવે છે, એ આપણી લાગણીઓને કેવી રીતે આકાર આપે છે. આ દ્રષ્ટિકોણ જ એમના વિશ્લેષણને ખૂબ ઊંડાણ આપે છે.
હવે પુસ્તકના એ મુખ્ય વિચાર પર આવીએ જેણે મને ખરેખર વિચારવા મજબૂર કરી. એડમ શારની સૌથી મોટી દલીલ એ છે કે આપણે જેને આધુનિક સ્થાપત્ય કહીએ છીએ તે કોઈ ફેશન કે સ્ટાઇલ નહોતી.
બિલકુલ નહીં.
એ એક અત્યંત મહત્વાકાંક્ષી, લગભગ યુટોપિયન કહી શકાય એવો સામાજિક, રાજકીય અને દાર્શનિક પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ શબ્દ અહીં બહુ મહત્વનો છે, ખરું ને?
બરાબર. પ્રોજેક્ટ શબ્દ સૂચવે છે કે તેનો એક હેતુ હતું, એક મિશન હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય પ્રશ્ન એ નહોતો કે આધુનિક ઇમારત કેવી દેખાવી જોઈએ, પણ એ હતો કે આધુનિક સ્થાપત્ય શું બનવા માંગતું હતું.
શું બનવા માંગતું હતું?
હા, તેનો હેતુ માત્ર સુંદર દેખાતી ઇમારતો બનાવવાનો ન હતો. એનો હેતુ હતો ઔદ્યોગિક ક્રાંતિ પછી જે નવા પ્રશ્નો ઊભા થયા હતા, શહેરોમાં ભીડ, ગંદકી, અસમાનતા,
કામદારોની ખરાબ હાલત.
હા, એ બધું. તે બધાનો ઉકેલ સ્થાપત્ય દ્વારા લાવવાનો. તે ભૂતકાળની પરંપરાઓમાંથી મુક્તિ, એક વધુ સારો અને સમાનતાવાદી સમાજ, અને ઉદ્યોગ અને પ્રકૃતિ વચ્ચે એક નવો સુમેળ સ્થાપિત કરવાનો ગંભીર પ્રયાસ હતો.
આ તો બહુ મોટી વાત થઈ, માત્ર ઇમારત નહીં પણ સમાજ બદલવાની વાત. તો ચલો આ પ્રોજેક્ટના સૌથી મોટા વચનથી શરૂઆત કરીએ, મુક્તિ, લિબરેશન. પણ શેનાથી મુક્તિ?
આને સમજવા માટે આપણે એ સમયની કલ્પના કરવી પડશે. 19મી સદીના યુરોપિયન શહેરો, એટલે સાંકડી અંધારી ગલીઓ, સૂર્યપ્રકાશ વગરના ઓરડા, હવાની અવરજવર નહીં,
અને બીમારીઓ.
હા, બીમારીઓ ફેલાવતી ગંદકી. તો આર્કિટેક્ટ્સે કહ્યું, બસ હવે બહુ થયું. એમની મુક્તિ હતી આ અંધકારમાંથી, જૂની શૈલીઓના બિનજરૂરી શણગારમાંથી, અને એ ગીચ અસ્વાસ્થ્યકર જીવનમાંથી. લે, કોર્બુઝિયર જેવા આર્કિટેક્ટ્સે કહ્યું કે દરેક ઘરને તેનો સૂર્ય, જગ્યા અને હરિયાળીનો અધિકાર છે. આ માત્ર ડિઝાઇન નહોતી, આ એક સ્વસ્થ અને આઝાદ જીવનનો મેનિફેસ્ટો હતો.
આનું ઉત્તમ ઉદાહરણ એમની વિલા સાવોય ઇમારત છે. જાણે થાંભલા પર હવામાં તરતી હોય એવું લાગે, પણ એ તો એક અમીર પરિવાર માટેના ઘરની વાત થઈ. આ મુક્તિના વિચારને સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવ્યો?
હા, એ જ તો મુખ્ય મુદ્દો છે. અહીંથી જ આ પ્રોજેક્ટનું સામાજિક પાસું શરૂ થાય છે. આ આર્કિટેક્ટ્સ પોતાને સામાજિક ઇજનેર માનતા હતા.
સોશિયલ એન્જિનિયર.
હા, એવું માનતા હતા કે જો આપણે લોકોના રહેવાનું વાતાવરણ સુધારીશું તો લોકો પોતે સુધરશે અને સમાજ સુધરશે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જર્મનીના સિડલુંગન પ્રોજેક્ટ્સ.
એ શું હતું?
કલ્પના કરો, હજારો કામદારો જે પહેલા અંધારી ગંદી ચાલીઓમાં રહેતા હતા, એમને અચાનક એવા ઘરો મળ્યા જ્યાં દરેક રૂમમાં સૂર્યપ્રકાશ આવતો હોય, પોતાનું બાથરૂમ હોય અને ઘરની બહાર રમવાની ખુલ્લી જગ્યા હોય. અહીં એક્ઝિસ્ટન્સ મિનિમમ એટલે કે ન્યૂનતમ જીવન જરૂરિયાતનો ખ્યાલ વિકસ્યો.
વાહ!
આ માત્ર ઘર નહોતું, આ એક નવા અને ગૌરવપૂર્ણ જીવનનું વચન હતું.
આ સાંભળવામાં તો ખૂબ જ આદર્શવાદી લાગે છે, પણ મને એક સવાલ થાય છે. જ્યારે તમે હજારો લોકો માટે એક સરખા આદર્શ ઘર બનાવો છો, તો શું એ મુક્તિની જગ્યાએ એક પ્રકારનું નિયંત્રણ નથી બની જતું?
તમે મુદ્દાની વાત પકડી, અને આ જ આધુનિક સ્થાપત્યનો સૌથી મોટો આંતરિક વિરોધાભાસ છે.
ખરું ને?
જે સિસ્ટમ લોકોને મુક્ત કરવા માટે બનાવવામાં આવી હતી તે ક્યારેક એક સમાન અને નિયંત્રિત જીવનશૈલી લાદી રહી હતી. બધા માટે સારું વિચારવાના પ્રયાસમાં વ્યક્તિગત પસંદગીઓ ક્યાંક ખોવાઈ રહી હતી. આ એક એવી ચર્ચા છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
બરાબર. પણ આટલા મોટા પાયે આવા નવા પ્રકારના ઘરો આપવા એ કોઈ નાની વાત નહોતી. આ માટે તો મોટા પાયે ઉત્પાદનની જરૂર પડે. મને લાગે છે કે અહીં જ ઉદ્યોગ અને ટેકનોલોજીની ભૂમિકા શરૂ થતી હશે.
બિલકુલ. આર્કિટેક્ટ્સ મશીન અને ફેક્ટરીની દુનિયાથી ખૂબ જ પ્રભાવિત હતા. એમને મશીનની કાર્યક્ષમતા, ચોકસાઈ, એમાં એક નવું સૌંદર્ય દેખાયું. આમાંથી મશીન એસ્થેટિકનો જન્મ થયો.
અને આ જ સંદર્ભમાં લે કોર્બિઝિયરનું પેલું પ્રખ્યાત વાક્ય આવ્યું, ઘર રહેવા માટેનું એક મશીન છે.
હા, જે ખૂબ વિવાદાસ્પદ પણ રહ્યું.
મને આ વાક્ય હંમેશા થોડું ઠંડુ અને લાગણીહીન લાગ્યું છે. જાણે ઘરમાં હૂંફ માટે કોઈ જગ્યા જ નથી. શું ખરેખર એમનો ઈરાદો એવો જ હતો?
ના, બિલકુલ નહીં. અને આ જ સૌથી મોટી ગેરસમજ છે. આપણે જ્યારે મશીન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને ધુમાડો ઓગતી ફેક્ટરી યાદ આવે છે.
બરાબર.
પણ કોર્બ્યુઝિયર માટે મશીનનો અર્થ હતો કાર્યક્ષમતા. જેમ એક સારી કાર આપણને આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એમ ઘર પણ એક એવું કુશળ મશીન હોવું જોઈએ જે આપણી જિંદગીને સરળ બનાવે,
એટલે કે જીવનની ગુણવત્તા સુધારે.
ચોક્કસ. રસોડું એવું હોય કે સ્ત્રીનો સમય બચે અને તે પરિવાર સાથે વધુ સમય ગાળી શકે. આ વિચાર પાછળ માનવીય જીવનને બહેતર બનાવવાનો જ ઉદ્દેશ હતો.
અને આ બધું શક્ય બન્યું નવી ઔદ્યોગિક સામગ્રીને કારણે. સ્ટીલ, રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ, કાચ.
હા, આ સામગ્રી એ તો સ્થાપત્યમાં ક્રાંતિ લાવી દીધી. કોન્ક્રીટ અને સ્ટીલના માળખાથી દિવાલો પરથી ભાર હટી ગયો, એટલે મોટી કાચની બારીઓ અને ખુલ્લા ફ્લોર પ્લાન શક્ય બન્યા.
ગગનચુંબી ઇમારતો પણ.
હા, જે પહેલાં કલ્પના પણ નહોતી કરી શકાતી. અને આ વિચારને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું જર્મનીની પ્રખ્યાત બાઉહાઉસ સ્કૂલે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કલા અને ઉદ્યોગને એક કરવાનો, જેથી સારી ડિઝાઇન માત્ર અમીરોનો વિશેષાધિકાર ન રહે.
અત્યાર સુધીની વાતથી એવી છાપ પડે છે કે આધુનિક સ્થાપત્ય એટલે કોન્ક્રીટ, કાચ અને મશીન. પણ શારના પુસ્તકો એક સામાન્ય ગેરસમજને દૂર કરે છે કે આ ચળવળ હંમેશા પ્રકૃતિ વિરોધી હતી.
હા, અને આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે આધુનિકતાવાદનો એક મોટો પ્રવાહ પ્રકૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો હતો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અમેરિકન આર્કિટેક્ટ ફ્રેન્ક લોઇડ રાઇટ.
ઓર્ગેનિક આર્કિટેક્ચર.
બરાબર. એમનો વિચાર, તેઓ માનતા હતા કે ઇમારત જમીન પર મૂકેલી કોઈ બહારની વસ્તુ ન હોવી જોઈએ, પણ એ જગ્યાની જમીન, પથ્થરો અને વાતાવરણમાંથી જ ઉગી નીકળી હોય તેવી લાગવી જોઈએ.
જેમ કે એમની સૌથી પ્રખ્યાત ઇમારત ફોલિંગ વોટર. મેં એની તસવીરો જોઈ છે, અદ્ભુત છે. એક ઝરણાની બરાબર ઉપર. એવું લાગે કે ઘર અને ઝરણું એકબીજા માટે જ બન્યા છે.
બરાબર. તે પ્રકૃતિ પર નથી, પણ પ્રકૃતિનો જ એક ભાગ બની જાય છે. તમે એની અંદર હો તો તમને ઝરણાના પાણીનો અવાજ સતત સંભળાય.
વાહ!
એ જ રીતે ફિનલેન્ડના આર્કિટેક્ટ આલ્વર આલ્ટોએ આધુનિકતાવાદને એક વધુ માનવીય સ્પર્શ આપ્યો. યુરોપના આર્કિટેક્ટ્સ જ્યારે સ્ટીલ અને કાચ વાપરી રહ્યા હતા ત્યારે આલ્ટોએ ફિનલેન્ડના જંગલોમાંથી મળતા લાકડાનો સુંદર રીતે ઉપયોગ કર્યો.
એટલે એમની ઇમારતો આધુનિક હોવા છતાં સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી.
ચોક્કસ, આ બધા ઉદાહરણો બતાવે છે કે આધુનિકતાવાદ કોઈ એક શૈલી ન હતી, તે એક વિચાર હતો જેના ઘણા સ્વરૂપો હતા.
તો પછી આ ઇન્ટરનેશનલ સ્ટાઇલ એટલે કે આંતરરાષ્ટ્રીય શૈલી શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ તો એવું સૂચવે છે કે જાણે દુનિયામાં બધે એક જ પ્રકારની ઇમારતો બની રહી હતી.
આ એક બહુ જ રસપ્રદ વાત છે. આ શબ્દ 1932માં ન્યૂયોર્કના મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ એટલે કે મોમાના એક પ્રદર્શનને કારણે લોકપ્રિય બન્યો.
એક પ્રદર્શનને કારણે?
હા, ત્યાંના ક્યુરેટર્સે યુરોપના નવા સ્થાપત્યને અમેરિકન જનતા સમક્ષ રજૂ કરવા માટે આ આકર્ષક લેબલ બનાવ્યું. તેમણે કેટલીક સરળ લાક્ષણિકતાઓ નક્કી કરી, સપાટ છત, સફેદ દિવાલો, શણગારનો અભાવ વગેરે.
એટલે તમે એમ કહો છો કે જે વિચારધારા યુરોપમાં કામદારો માટે ઘર બનાવવા અને સમાજ બદલવા માટે જન્મી હતી, એ જ વિચારધારા અમેરિકા પહોંચીને માત્ર એક ફેશન બની ગઈ? આ તો આખી વાત જ બદલાઈ ગઈ.
બિલકુલ, અને આ જ શારની સૌથી મોટી દલીલ છે. ઇન્ટરનેશનલ સ્ટાઇલ નામના આ લેબલે આખી ચળવળના આત્માને, એના સામાજિક અને રાજકીય ઉદ્દેશ્યને ભૂસી નાખ્યો.
એટલે એને રાજનીતિ મુક્ત બનાવી દીધું.
હા, યુરોપમાં જે એક ક્રાંતિકારી પ્રોજેક્ટ હતો તેને અમેરિકામાં માત્ર એક કોર્પોરેટ જગત માટે અનુકૂળ શૈલી તરીકે રજૂ કરવામાં આવ્યો. આ એક ભ્રામક સરળીકરણ હતું.
કારણ કે હકીકતમાં તો એ બધે અલગ અલગ રીતે વિકસી રહ્યો હતો.
ચોક્કસ, જ્યારે તે બ્રાઝિલ પહોંચ્યો ત્યારે ઓસ્કર રેમાયરે તેને વળાંકો અને ઉત્સાહથી ભરી દીધો, અને જ્યારે તે ભારતમાં આવ્યો
ત્યારે લે કોર્બુઝિયરે ચંદીગઢનું નિર્માણ કર્યું, અને આપણા અમદાવાદમાં પણ બીવી દોશી અને ચાર્લ્સ કોરિયા જેવા મહાન આર્કિટેક્ટ્સે આધુનિકતાવાદના સિદ્ધાંતોને સ્થાનિક જરૂરિયાતો સાથે જોડીને અદ્ભુત કામ કર્યું.
બરાબર, આ બધું એ જ સાબિત કરે છે કે આધુનિકતાવાદ એક વૈશ્વિક વાતચીત હતી, પણ એના જવાબો હંમેશા ઊંડાણપૂર્વક સ્થાનિક હતા.
ચાલો આટલી ઊંડી ચર્ચા પછી કેટલાક મુખ્ય મુદ્દાઓનો સાર તારવીએ. શ્રોતાઓ માટે 3 મુખ્ય ટેકઅવેઝ શું હશે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સાર એ છે કે સ્થાપત્ય માત્ર બાંધકામ નથી, તે એક સામાજિક પ્રોજેક્ટ છે. એનો મુખ્ય હેતુ સમાજ અને માનવ જીવનને વધુ સારું બનાવવાનો હતો.
બીજો મુદ્દો જે મને ખૂબ જ સ્પર્શી ગયો તે છે મુક્તિ અને નિયંત્રણ વચ્ચેનો તણાવ.
હા, જે સિસ્ટમ લોકોને મુક્ત કરવા માટે બનાવવામાં આવી હતી તે ક્યારેક ખૂબ જ નિયંત્રિત બની શકે છે. આ એક પાઠ છે જે આજે પણ આપણને યાદ અપાવે છે કે સારા ઇરાદાઓ હોવા છતાં આપણે હંમેશા વ્યક્તિગત સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ.
અને ત્રીજો, આંતરરાષ્ટ્રીય શૈલી એક ભ્રમણા છે.
બરાબર, આધુનિકતાવાદ કોઈ એક સમાન ફોર્મ્યુલા નહોતી, તે એક વૈશ્વિક વિચાર હતો જેણે દરેક દેશમાં દરેક સંસ્કૃતિમાં એક નવું અને વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. આપણા ભારતમાં પણ
આ પુસ્તકોમાં કેટલાક એવા સૂત્રો છે જે ખૂબ પ્રખ્યાત થયા. ચાલો એના પર થોડી વાત કરીએ. પહેલું, ફોર્મ ફોલોઝ ફંક્શન, સ્વરૂપ કાર્યને અનુસરે છે.
હા, અને આનો સાચો અર્થ સમજવો જરૂરી છે. આનો અર્થ માત્ર યાંત્રિક કાર્યક્ષમતા નથી, એનો ઊંડો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ તેની પાછળના માનવ ઉદ્દેશ્યને અનુરૂપ હોવું જોઈએ. ખુરશી એવી હોય જે બેસવા માટે આરામદાયક હોય, માત્ર દેખાવમાં વિચિત્ર નહીં.
બીજું, જેની આપણે ચર્ચા કરી, અ હાઉસ ઇઝ અ મશીન ફોર લિવિંગ ઇન, ઘર રહેવા માટેનું એક મશીન છે.
અને આપણે ચર્ચા કરી તેમ આનો હેતુ ઠંડા અમાનવીય સ્થાનો બનાવવાનો નહોતો, પણ કાર્યક્ષમતા દ્વારા જીવનની ગુણવત્તા સુધારવાનો હતો, જેથી આપણો સમય અને શક્તિ બચે.
અને છેલ્લે, મીઝ વાન ડે રોહેનો પ્રખ્યાત વિચાર, લેસ ઇઝ મોર, ઓછું એટલે વધુ.
આ વિચાર આજે મિનિમલિઝમ તરીકે ખૂબ જ લોકપ્રિય છે, ખરું ને?
હા, બિલકુલ.
એનો મૂળભૂત અર્થ એ છે કે બિનજરૂરી શણગાર દૂર કરવાથી જે બાકી રહે છે તેની સાચી સુંદરતા અને ગુણવત્તા બહાર આવે છે. સ્પષ્ટતા અને સરળતામાં પણ એક પ્રકારનું સૌંદર્ય અને માનસિક શાંતિ છે.
તો સવાલ એ છે કે આ બધી જાણકારીનો આપણે આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ?
મને લાગે છે કે સૌથી પહેલી અને મજાની વાત એ છે કે આપણે આપણા શહેરોને વાંચતા શીખી શકીએ છીએ.
શહેરોને વાંચતા?
હા, હવે પછી જ્યારે આપણે શહેરની કોઈ જૂની આધુનિક ઇમારત પાસેથી પસાર થઈશું ત્યારે આપણે એને માત્ર એક જૂની બિલ્ડિંગ તરીકે નહીં જોઈએ. આપણે વિચારીશું કે આ ઇમારત જ્યારે બની હશે ત્યારે તેના આર્કિટેક્ટે શું સપનું જોયું હશે. અમદાવાદમાં IIM કે ટાગોર હોલને આ નવા દ્રષ્ટિકોણથી જોવાની એક અલગ જ મજા આવશે.
અને વ્યવહારુ સ્તરે આજના આવાસ અને શહેરી આયોજન માટે પણ આમાંથી ઘણું શીખી શકાય છે.
ચોક્કસ, આધુનિક આર્કિટેક્ચરના સફળ અને નિષ્ફળ પ્રોજેક્ટ્સમાંથી આપણે આજે ઘણું શીખી શકીએ છીએ. જેમ કે માત્ર ટોપડાઉન પ્લાનિંગ કામ નથી કરતું, લોકોની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે.
અને સાવ અંગત સ્તરે આપણા પોતાના ઘરો માટે પણ.
હા, આપણા ઘરોમાં સાદગી, કાર્યક્ષમતા અને કુદરતી પ્રકાશનું મહત્વ સમજવું, બિનજરૂરી વસ્તુઓ ઓછી કરવી, એવી જગ્યા બનાવવી જે આપણા મનને શાંતિ આપે. આધુનિકતાવાદના આ મૂળભૂત સિદ્ધાંતો આજે પણ એટલા જ સુસંગત છે.
તો આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો સાર એ છે કે આધુનિક સ્થાપત્યની સાચી વિરાસત એની કોઈ એક શૈલીમાં નથી, પણ બદલાતી દુનિયાના મોટા પ્રશ્નોના જવાબ હિંમત, ભેર અને બુદ્ધિપૂર્વક શોધવાના એના પ્રયાસમાં છે.
બરાબર.
તે એક તૈયાર જવાબ નહોતો, પણ સાચા પ્રશ્નો પૂછવાની એક રીત હતી.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ઇમારતો ક્યારેય તટસ્થ હોતી નથી. તે આપણા સમાજના સપનાઓ, તેની નિષ્ફળતાઓ અને તેની મહત્વાકાંક્ષાઓની વાર્તા કહે છે. આધુનિકતાવાદે જે પ્રશ્નો ઉઠાવ્યા હતા, સમુદાય કોને કહેવાય, ટેકનોલોજી સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, આ પ્રશ્નો આજે પણ એટલા જ, કદાચ તેનાથી પણ વધુ સુસંગત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.